એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌ શ્રોતાઓનું. આજે આપણે એક એવા વિષય પર ઊંડા ઉતરવાના છીએ જેણે, મને લાગે છે, ક્યારેક ને ક્યારેક તો સૌને વિચારતા કર્યા જ હશે.
હા, પેલો સનાતન સવાલ, શું આપણે આ બ્રહ્માંડમાં એકલા છીએ?
બરાબર. અને આ સવાલ હવે ખાલી કલ્પના નથી રહ્યો. આજે આપણે વાત કરીશું વેડ રાઉશના પુસ્તક એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ્સ વિશે.
આ પુસ્તક બરાબર આ જ સવાલની વૈજ્ઞાનિક રીતે છણાવટ કરે છે અને એના આપણા માટે શું અર્થ છે એની પણ વાત કરે છે.
અને આજકાલ તો આ વિષય વધારે ગરમાયો છે, નહીં? રોજ નવા એક્ઝોપ્લેનેટની વાતો આવે છે.
ચોક્કસ. એક્ઝોપ્લેનેટ એટલે આપણા સૂર્યમંડળ બહારના ગ્રહો. એમની શોધો અને ટેકનોલોજીમાં જે પ્રગતિ થઈ છે એના લીધે પેલી જૂની જિજ્ઞાસા છે ને, એ ફરી પાછી જાગી છે.
એટલે હવે વિજ્ઞાન કદાચ આ રહસ્ય ઉકેલવાની નજીક છે, એમ કહી શકાય?
હા, પુસ્તક એ જ કહે છે કે આ હવે સાયન્સ ફિક્શન નથી, પણ એક ગંભીર મલ્ટીડિસિપ્લિનરી વૈજ્ઞાનિક તપાસનો વિષય છે. અને આ ખાલી વિજ્ઞાનનો સવાલ નથી, પણ આપણું અસ્તિત્વ, આપણું ભવિષ્ય બધું જ આની સાથે જોડાયેલું છે. એક રીતે દાર્શનિક પણ છે.
તો ચર્ચા આગળ વધારીએ, પહેલા લેખક વિશે થોડું જાણી લઈએ. વેડ રાઉશ કોણ છે અને એમનો આ વિષય પરનો દૃષ્ટિકોણ કેમ અલગ છે?
જુઓ, વેડ રાઉશ પોતે કોઈ ખગોળશાસ્ત્રી નથી, પણ એક બહુ અનુભવી સાયન્સ અને ટેકનોલોજી જર્નાલિસ્ટ છે.
અચ્છા.
એમની પાસે MIT-માંથી વિજ્ઞાન અને ટેકનોલોજીના ઇતિહાસમાં PhD છે. એટલે વૈજ્ઞાનિક વિચારો કેવી રીતે વિકસે, ટેકનોલોજીની સમાજ પર શું અસર થાય એની એમને ઊંડી સમજ છે.
ઓહો, એટલે એમનો અભિગમ થોડો અલગ હશે. ખાલી વિજ્ઞાન નહીં, પણ એનો ઇતિહાસ અને સામાજિક અસર, એ બધું.
બરાબર. એમણે સાયન્ટિફિક અમેરિકન, MIT ટેકનોલોજી રિવ્યૂ જેવા મોટા નામો માટે લખ્યું છે. અને એમની ખાસિયત એ છે કે બહુ અઘરા વૈજ્ઞાનિક મુદ્દાઓને પણ એકદમ સરળ અને રસ પડે એવી રીતે સમજાવી શકે છે.
એટલે વાર્તા કહેવાની કળા છે એમનામાં.
હા, ખાલી તથ્યો નથી આપતા, પણ એની પાછળની જિજ્ઞાસા, પેલી માનવીય શોધ, એને જોડે છે. એટલે જ આ પુસ્તક બધાને ગમે એવું છે, ખાલી વૈજ્ઞાનિકોને નહીં.
સરસ. તો હવે પુસ્તક પર આવીએ. એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ્સનો મુખ્ય સૂર શું છે? મૂળ વાત શું કહેવા માંગે છે?
મુખ્ય દલીલ એ છે કે પરગ્રહવાસી જીવનની શોધ હવે કાલ્પનિક નથી રહી. એ એક વાસ્તવિક વૈજ્ઞાનિક પ્રયાસ છે, ભલે આજે આપણી પાસે કોઈ નક્કર પુરાવો નથી.
પુરાવો તો નથી જ હજુ.
હા, પણ આ શોધ કરવાની જે પ્રક્રિયા છે ને, એ પોતે જ બહુ મૂલ્યવાન છે. આપણે જે નવા સાધનો બનાવી રહ્યા છીએ, નવી થિયોરીઓ વિચારી રહ્યા છીએ, એ બધું જ મહત્વનું છે.
એટલે કે જવાબ મળે કે ન મળે, સફર મહત્વની છે એમ.
બરાબર. રાઉશ એ જ કહે છે, આ સિટી, પૃથ્વી બહારની બુદ્ધિની શોધ અને એસ્ટ્રોબાયોલોજી, એ ખાલી એલિયન શોધવાની કવાયત નથી, પણ એનાથી આપણે જીવન માટે શું જરૂરી છે, બ્રહ્માંડ કેવું છે, આપણી સંસ્કૃતિનું ભવિષ્ય શું હોઈ શકે, એ બધું સમજી રહ્યા છીએ.
અને પેલો ફર્મી પેરેડોક્સ, એની વાત તો હશે જ ને?
ચોક્કસપણે. એ તો પુસ્તકનો મોટો આધારસ્તંભ છે. પેલો પ્રખ્યાત કોયડો, જો બ્રહ્માંડ આટલું મોટું ને જૂનું છે, રહેવાલાયક ગ્રહો પણ અઢળક છે, તો પછી કોઈ બીજી સભ્યતા કેમ દેખાતી નથી? કોઈ સંકેત કેમ નથી?
આ મહાન મૌન ખરેખર વિચારવા જેવું છે.
હા, પુસ્તક આ મહાન મૌનને એક મોટા બૌદ્ધિક પડકાર તરીકે રજૂ કરે છે. એ આપણને ડ્રેક સમીકરણ સમજાવે છે, સેટીના પ્રયાસો, એક્ઝોપ્લેનેટ ક્રાંતિ અને છેલ્લે પેલો ગંભીર મુદ્દો ગ્રેટ ફિલ્ટર, એની પણ ઊંડાણપૂર્વક વાત કરે છે.
ચાલો ત્યારે આ મુદ્દાઓને જરા વિસ્તારથી જોઈએ. શરૂઆત તો બ્રહ્માંડના કદ અને પેલા મૂળ સવાલથી જ થાય છે, બરાબર?
હા, પુસ્તક પહેલાં તો આપણને બ્રહ્માંડ કેટલું વિશાળ છે એનો અંદાજ આપે છે. પ્રકાશ વર્ષ, આપણી આકાશગંગામાં જ અબજો તારા અને આવી અબજો આકાશગંગાઓ, આ આંકડા જ મગજ કામ કરતું બંધ કરી દે.
સાચી વાત છે. કલ્પના કરવી પણ અઘરી છે, અને એટલે જ પેલો સવાલ વધારે તીવ્ર બને છે કે આટલી બધી જગ્યામાં શું આપણે સાવ એકલા જ છીએ?
અને અહીં જ કોપરનિકન સિદ્ધાંત આવે છે કે ભાઈ પૃથ્વી કંઈ બ્રહ્માંડનું કેન્દ્ર નથી, આપણે કંઈ ખાસ નથી.
હા, એ તો વિજ્ઞાને વારંવાર સાબિત કર્યું છે.
અને જો જીવન માટે જરૂરી વસ્તુઓ, પાણી, કાર્બનિક અણુ, ઉર્જા બધે સામાન્ય હોય અને અત્યારનું વિજ્ઞાન એવું જ કહે છે, તો પછી તર્ક તો એમ જ કહે કે જીવન પણ સામાન્ય હોવું જોઈએ. આ જ આખી શોધનો વૈજ્ઞાનિક આધાર છે.
પછી આવે છે ડ્રેક સમીકરણ. નામ તો ઘણું સાંભળ્યું છે, પણ સરળ ભાષામાં સમજાવશો કે એ શું છે?
ચોક્કસ. ડ્રેક સમીકરણ 1961માં ફ્રેન્ક ડ્રેકે આપેલું એક ફોર્મ્યુલા જેવું છે. એન ઇક્વલ ટુ આર ડબલ એફ પી ડબલ એનઈ ડબલ એફ એલ ડબલ એફ આઈ ડબલ એફ સી ડબલ એલ. પણ એનો હેતુ કોઈ પાક્કો આંકડો, એન એટલે કે આપણી ગેલેક્સીમાં કેટલી સભ્યતાઓ હોઈ શકે જેની સાથે આપણે કોન્ટેક્ટ કરી શકીએ, એ શોધવાનો નહોતો.
ઓ, તો પછી શું કામનું? ખાલી ગણિત છે?
ના ના, એનો મુખ્ય ઉદ્દેશ હતો એમ કહી શકાય કે આપણા અજ્ઞાનને વ્યવસ્થિત કરવાનો.
અચ્છા, રસપ્રદ.
હા, મતલબ કે કયા કયા પરિબળો છે જે આ શોધ માટે મહત્વના છે એ સમજવાનું એક માળખું છે. જેમ કે નવા તારા કયા દરે બને છે આર, એમાંથી કેટલા પાસે ગ્રહો હોય એફ પી, એ ગ્રહોમાંથી કેટલા રહેવાલાયક હોય એની, ત્યાં જીવન શરૂ થવાની શક્યતા કેટલી એફ એલ,
પછી બુદ્ધિશાળી જીવન વિકસે એની શક્યતા એફ પી, કે ટેકનોલોજી બનાવે એની શક્યતા એફ સી, અને છેલ્લે આવી સભ્યતા કેટલો સમય ટકે એલ. બરાબર ને?
એકદમ બરાબર. એટલે આ સમીકરણ જવાબ નથી આપતો, પણ આપણને એ શીખવે છે કે આપણે શું જાણીએ છીએ અને ક્યાં આપણું જ્ઞાન ઓછું છે, ક્યાં વધારે સંશોધનની જરૂર છે.
અને હમણાંની શોધોએ આમાં શું ફરક પાડ્યો છે?
બહુ મોટો ફરક, ખાસ કરીને પહેલા ત્રણ પરિબળો આર એફ પી એની. કેપ્લર અને ટેસ જેવા ટેલિસ્કોપે જે કામ કર્યું છે ને.
હા, એક્ઝોપ્લાનેટની શોધો.
બરાબર. પહેલા આપણે ખાલી અંદાજ મારતા હતા, હવે આપણને ખબર છે કે આપણી આકાશગંગામાં જ અબજો, કદાચ અબજોની સંખ્યામાં રહેવાલાયક ગ્રહો હોઈ શકે છે. આ તો ક્રાંતિ કહેવાય.
પણ પેલા છેલ્લા ચાર પરિબળોનું શું? એફ એલ એફ આઈ એફ સી એલ.
હા, એ હજુ મોટા પ્રશ્નાર્થ છે. એ જીવવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, સંસ્કૃતિના ભવિષ્ય, એ બધા સાથે જોડાયેલા છે, અને ત્યાં આપણું જ્ઞાન હજુ ઘણું ઓછું છે. અને આ જ અજ્ઞાન આપણને સીધો ફર્મી પેરાડોક્સ પર લઈ જાય છે.
હા, ફર્મી પેરાડોક્સ ક્યાં છે બધા? જો રહેવા લાયક ગ્રહો આટલા બધા છે, તો કોઈ કેમ દેખાતું નથી? 1950નો સવાલ, પણ આજે એવો ને એવો જ છે.
બિલકુલ. વિચારો કે આપણી આકાશગંગા 13 અબજ વર્ષથી વધુ જૂની છે. કોઈ એક સભ્યતા પણ જો આપણાથી થોડી વહેલી શરૂ થઈ હોય, તો એને આખી ગેલેક્સીમાં ફેલાઈ જવા માટે તો ઘણો સમય મળી ગયો હોત.
હા, ભલે પોતે ના આવે, પણ એમના રોબોટ, એમના સિગ્નલ કંઈક તો હોય ને.
બરાબર. પણ કંઈ નથી, શૂન્ય. આ જે મહાન મૌન છે, રૌશ કહે છે, એ કોઈ શોધની નિષ્ફળતા નથી, એ પોતે જ એક બહુ મોટો ડેટા પોઈન્ટ છે, એક અવલોકન છે.
મૌન પણ એક માહિતી છે. વાહ, તો આ મૌનનો અર્થ શું?
એ જ તો મોટો સવાલ છે, અને એના ઘણા સંભવિત જવાબો પુસ્તકમાં ચર્ચાયા છે.
તો આ મૌનને તોડવા માટે કે પછી સમજવા માટે આપણે શું પ્રયત્નો કર્યા છે? પેલું સેટી અને એક્ઝોપ્લેનેટ ક્રાંતિ, એમણે શું ભાગ ભજવ્યો?
સેટી એટલે સર્ચ ફોર એક્સ્ટ્રા ટેરેસ્ટ્રીયલ ઇન્ટેલિજન્સ, પૃથ્વી બહારની બુદ્ધિની શોધ. 1960માં ફ્રેન્ક ડ્રેકે જ પ્રોજેક્ટ ઓઝમાંથી શરૂઆત કરી હતી. ત્યારથી અત્યાર સુધી મોટા રેડિયો ટેલિસ્કોપથી આકાશને સાંભળવાનો પ્રયાસ ચાલુ છે. કોઈ એવો રેડિયો સિગ્નલ મળે કે જે કૃત્રિમ લાગે, કોઈ પેટર્ન દેખાય.
અને હવે તો નવી રીતો પણ આવી છે.
હા, હવે ઓપ્ટિકલ સેટી પણ છે, એટલે કે શક્તિશાળી લેઝરના ઝબકારા શોધવા, અને ટેકનોસિગ્નેચરની શોધ, એટલે કે કોઈ અત્યંત વિકસિત સભ્યતાએ બનાવેલી કોઈ મોટી રચનાના પુરાવા, જેમ કે ડાયસન સ્ફિયર વગેરે.
અને આ બધામાં એક્ઝોપ્લેનેટ ક્યાં આવ્યા?
એક્ઝોપ્લેનેટની શોધે આખી ગેમ બદલી નાખી. પહેલા સેટીવાળા ક્યાં નિશાન તાકવું એ જ નહોતા જાણતા. આકાશ બહુ મોટું છે, પણ હવે
હવે ટાર્ગેટ છે એમ.
હા, હવે આપણી પાસે હજારો એક્ઝોપ્લેનેટની યાદી છે. આપણને ખબર છે કે કયા તારા પાસે ગ્રહો છે, કયા ગ્રહો રહેવાલાયક વિસ્તારમાં છે, એટલે હવે સેટીના પ્રયત્નો વધુ ફોકસ થયા છે. જેમ કે પેલી ટ્રેપિસ્ટ 1 સિસ્ટમ, એના પર ઘણી આશા છે. જો કે પડકારો તો હજુ એ છે જ, પૈસા, સમય અને આપણે શું શોધી રહ્યા છીએ એની અનિશ્ચિતતા.
ઓકે, તો હવે પાછા પેલા ફર્મી પેરેડોક્સના સંભવિત ઉકેલો પર આવીએ. પુસ્તક બે ભાગમાં વહેંચે છે, ખરું? એક જરા આશાવાદી, બીજો થોડો ગંભીર.
હા, પહેલા આશાવાદી ઉકેલો જોઈએ. કદાચ એલિયન્સ છે પણ આપણે એમને જોઈ નથી શકતા. કારણો? બની શકે કે તેઓ બહુ જ દૂર છે, અથવા આપણે હજુ પૂરતો સમય શોધ નથી કર્યો,
અથવા એમની ટેકનોલોજી આપણાથી સાવ અલગ હોય.
શક્ય છે. કદાચ એ લોકો રેડિયો વાપરતા જ ન હોય, અથવા તેઓ જાણી જોઈને છુપાયા હોય. પેલી ઝૂ હાઇપોથિસિસ છે ને, કે તેઓ આપણા વિકાસમાં દખલ નથી કરવા માંગતા. અથવા બની શકે કે એમનું સ્વરૂપ જ એવું હોય જેની આપણે કલ્પના ન કરી શકીએ. બિનજૈવિક, પોસ્ટ ફિઝિકલ, કંઈ પણ.
આ બધા તો થયા આશાવાદી તર્કો, પણ પેલો બીજો ગંભીર ઉકેલ, ગ્રેટ ફિલ્ટર, એ ખરેખર શું છે? નામ જ ભારેખમ લાગે છે.
ગ્રેટ ફિલ્ટરનો વિચાર ખરેખર બહુ ગહન અને, સાચું કહું તો, થોડો ડરામણો પણ છે.
કેમ?
એ કહે છે કે જીવનની શરૂઆતથી લઈને આંતર તારાકીય સભ્યતા બનવા સુધીનો જે આખો લાંબો રસ્તો છે, એમાં ક્યાંક ને ક્યાંક એક એવો મોટો ભયંકર અવરોધ છે, એક ફિલ્ટર છે જેને પાર કરવો લગભગ અશક્ય છે.
ઓહ, અને મોટો સવાલ એ છે કે આ ફિલ્ટર છે ક્યાં? આપણા ભૂતકાળમાં કે આપણા ભવિષ્યમાં?
બરાબર. જો એ ભૂતકાળમાં હોય, માની લો કે જીવનનું પહેલું કોષ બનવું જ એટલું અઘરું હોય કે અબજો ગ્રહોમાંથી ક્યાંક એકાદવાર જ બને, આટલા બુદ્ધિનો વિકાસ થવો જ બહુ દુર્લભ હોય અને આપણે એ ફિલ્ટર પાર કરી ગયા હોઈએ,
તો આપણે બહુ નસીબદાર કહેવાઈએ. આપણે એકલા હોઈ શકીએ પણ આપણે બચી ગયા, એ તો સારી વાત કહેવાય.
હા, એ આશાવાદી દૃશ્ય છે. પણ જો ફિલ્ટર ભવિષ્યમાં હોય તો?
તો
એનો અર્થ એ થાય કે ટેકનોલોજી વિકસાવતી લગભગ બધી જ સભ્યતાઓ એક ચોક્કસ મુકામે પહોંચીને પોતાનો જ વિનાશ નોતરે છે, સ્વવિનાશ.
બાપરે,
શેબેવી.
કારણો ઘણા હોઈ શકે. પરમાણુ યુદ્ધ, ક્લાઇમેટ ચેન્જ જેવો પર્યાવરણીય વિનાશ, કાબુ બહાર ગયેલું એઆઈ, કોઈ મહામારી, અથવા કોઈ એવી ટેકનોલોજી કે જેની આડઅસર આપણે આજે વિચારી પણ નથી શકતા.
એટલે જો એમ હોય તો આ બ્રહ્માંડનું મૌન એ ખાલી મૌન નથી, પણ એક ચેતવણી છે, બીજી નિષ્ફળ ગયેલી સભ્યતાઓનો અવાજ.
કદાચ. હા, આ વિચાર આપણને હચમચાવી દે છે, કારણ કે પછી આખી એલિયનની શોધ આપણા પોતાના ભવિષ્યનો અરીસો બની જાય છે. શું આપણે એ ફિલ્ટરને પાર કરી શકીશું?
પુસ્તક સંપર્કના પરિણામો અને શોધના ભવિષ્ય વિશે પણ વાત કરે છે. માની લો કે ક્યારેક સંપર્ક થયો તો શું? અને પેલો વિવાદ છે ને, સેટી એટલે કે ખાલી સાંભળવું, કે મીટી એટલે કે આપણે પણ સિગ્નલ મોકલવા.
હા, એ બહુ મોટી ચર્ચા છે. શું આપણે આપણી હાજરી જાહેર કરવી જોઈએ? સ્ટીફન હોકિંગ જેવા ઘણા મોટા વૈજ્ઞાનિકો ચેતવણી આપતા હતા કે ભાઈ, ચૂપચાપ સાંભળો, બૂમો પાડવાની જરૂર નથી, કોણ જાણે સામેવાળા કેવા હોય.
બરાબર, જોખમ પણ હોઈ શકે.
હા, પુસ્તક આ બંને પક્ષની દલીલો જુએ છે અને અંતે આખરી શોધનો અર્થ શું, ભલે એલિયન મળે કે ન મળે, તો શું છે અર્થ?
રાઉશનો મત એવો છે કે આ શોધની પ્રક્રિયા જ આપણને બદલી રહી છે. એ આપણને બ્રહ્માંડના સ્કેલ પર વિચારતા શીખવે છે, લાંબા ગાળાનું વિચારતા શીખવે છે, વૈજ્ઞાનિક જિજ્ઞાસાને પ્રોત્સાહન આપે છે અને કદાચ આખી માનવ જાતિને એક સાથે લાવવામાં પણ મદદ કરી શકે. ભવિષ્યમાં જેમ્સ વેબ જેવા ટેલિસ્કોપ છે જે કદાચ કોઈ ગ્રહના વાતાવરણમાં જીવનના સંકેતો, બાયોસિગ્નેચર શોધી શકે. આ શોધ તો હજુ શરૂ થઈ છે એમ કહી શકાય.
સરસ ચર્ચા. આમાંથી કેટલાક મુખ્ય મુદ્દાઓ મને દેખાય છે. પહેલો તો પેલો સંભાવના અને વાસ્તવિકતા વચ્ચેનો સંઘર્ષ. ડ્રેક સમીકરણ કહે છે કે જીવન હોવું જોઈએ, ફર્મી પેરેડોક્સ પૂછે છે કે તો પછી છે ક્યાં?
સાચી વાત. બીજું, વિજ્ઞાન કેવી રીતે અજ્ઞાનને હેન્ડલ કરે છે? ડ્રેક સમીકરણ જવાબ નથી આપતો પણ સવાલને સમજવામાં મદદ કરે છે. મોટા પ્રોબ્લેમને નાના ભાગમાં તોડીને જોવાની રીત શીખવે છે.
હા, એ તો જીવનમાં પણ કામ લાગે. અને ત્રીજું, પેલો ગ્રેટ ફિલ્ટરનો આઈડિયા, ભલે થોડો ગંભીર છે પણ એ આપણને આપણા ભવિષ્ય, ટેકનોલોજીના જોખમો, પર્યાવરણ, આ બધા વિશે લાંબા ગાળે વિચારવા મજબૂર કરે છે.
ચોક્કસ. અને ચોથો મુદ્દો, બ્રહ્માંડીય નમ્રતા. કોપરનિકસથી લઈને આજ સુધી વિજ્ઞાને આપણને વારંવાર યાદ અપાવ્યું છે કે આપણે કંઈ બ્રહ્માંડના કેન્દ્રમાં નથી. એક્ઝોપ્લેનેટની શોધો આ વાતને વધુ પાક્કી કરે છે. આપણે બધા આ એક નાનકડા નિસ્તેજ વાદળી ટપકા પર સાથે છીએ.
અને છેલ્લો, પાંચમો મુદ્દો, શોધની પ્રક્રિયા પોતે જ મૂલ્યવાન છે. પરિણામ ગમે તે આવે, આ પ્રયાસ આપણને ઘણું શીખવી જાય છે. સહકાર, લાંબી દ્રષ્ટિ, જિજ્ઞાસા.
પુસ્તકમાં ઘણા વાક્યો એવા છે જે યાદ રહી જાય, જેમ કે પેલું ડ્રેક સમીકરણની ખરી કિંમત જવાબમાં નથી પણ આપણા અજ્ઞાનને સ્પષ્ટ કરવામાં છે. કેટલું સાચું.
હા, મને પેલું વાક્ય બહુ ગમ્યું કે બ્રહ્માંડનું મહાન મૌન એ નિષ્ફળતા નથી પણ એક ગહન પુરાવો છે. ઘણીવાર આપણે કંઈ ન મળે એને નિષ્ફળતા ગણીએ છીએ પણ અહીં એ કંઈ નહીંમાં જ કદાચ મોટો જવાબ છુપાયેલો છે.
અને પેલી ગ્રેટ ફિલ્ટરની ચેતવણી, કદાચ તારાઓ વચ્ચેનું મૌન એ ભૂતકાળની નિષ્ફળ સંસ્કૃતિઓનો પડઘો છે અને તે ફિલ્ટર આપણા ભવિષ્યમાં રાહ જોઈ રહ્યું છે. આ ખરેખર આપણને આપણી જવાબદારીનું ભાન કરાવે છે.
અને પેલું છેલ્લું કે પૃથ્વી બહારના જીવનની શોધ અંતે તો આપણી પોતાની જ શોધ છે. આપણે કોણ છીએ, આપણું સ્થાન શું છે એ સમજવાનો પ્રયાસ. ખૂબ ઊંડી વાત છે આ.
અને આ બધી વાતો છે ને એ આપણા રોજિંદા જીવનમાં પણ ઉતારી શકાય. પહેલું તો પેલું બ્રહ્માંડીય પરિપ્રેક્ષ છે. જ્યારે આપણી રોજની ચિંતાઓ બહુ મોટી લાગે ત્યારે જરા બ્રહ્માંડની વિશાળતાનો વિચાર કરવો, તરત બધું નાનું લાગવા માંડે.
સાચી વાત છે, થોડી શાંતિ મળે. અને બીજું, લાંબા ગાળાની વિચારસરણી. ગ્રેટ ફિલ્ટર આપણને યાદ અપાવે છે કે આપણા આજના નિર્ણયોની અસર આવનારી પેઢીઓ પર પડશે. ક્લાઇમેટ ચેન્જ જેવી બાબતોને આ સંદર્ભમાં જોવી જોઈએ.
હા, અને પેલી ડ્રેક સમીકરણવાળી રીત, મોટી સમસ્યાને નાના ટુકડામાં વહેંચીને સમજવી, એ તો ગમે ત્યાં કામ લાગે. અને પુરાવા આધારિત વિચારસરણી, આજે જ્યારે ગમે તે માહિતી મળી જાય છે ત્યારે વૈજ્ઞાનિક અભિગમ કેટલો જરૂરી છે સમજાય.
અને વૈશ્વિક સહકાર, જો ક્યારે એલિયન સિગ્નલ મળશે તો એ કોઈ એક દેશની નહીં પણ આખી માનવતાની સિદ્ધિ હશે. એ ભાવના બીજા પડકારોમાં પણ જરૂરી છે.
આખી ચર્ચા પછી મને એક વાત બહુ સ્પર્શી ગઈ, એ છે કે આ આખી શોધ કેટલી બધી આશા અને કેટલા ડર લચ્ચે ઝૂલી રહી છે. એક બાજુ અબજો ગ્રહો પર જીવનની શક્યતાની રોમાંચક કલ્પના છે, તો બીજી બાજુ ગ્રેટ ફિલ્ટર જેવો અસ્તિત્વનો ભય છે. આ જે તણાવ છે ને, એ જ આ વિષયને આટલો આકર્ષક બનાવે છે.
અને મારા માટે સૌથી મોટો ટેકઅવે એ છે કે પેલું મહાન મૌન પોતે જ એક ડેટા છે. આપણે જવાબ શોધીએ છીએ પણ કદાચ આ મૌન જ એક પ્રકારનો જવાબ છે જેનો અર્થ આપણે ઉકેલવાનો છે. એ આપણને આપણા અસ્તિત્વની વિશિષ્ટતા, એની કિંમત અને આપણી જવાબદારી વિશે ફરીથી વિચારવા મજબૂર કરે છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.